માણસ જન્મ્યા પછી આ જગતમાં એટલો બધો અટવાય છે વ્યવહારની અંદર, અને પોતે અટવામણ ઊભી કરીને અટવાયા પછી એમાંથી બહાર ક્યારેય નથી નીકળી શકતો. કદાચ સદગુરુ એને બહાર કાઢી શકે, બાકી સ્વયં કોઈ વ્યક્તિ બહાર નીકળવા ઈચ્છે તો નીકળી શકતી નથી. અને એટલે મારા શ્રીએ શરીરની અંદર નવરાત્રિના રૂપક આપ્યા, નવ અંગે નવનોહરતા. દિવાળી અને દેવ દિવાળી પણ એ રૂપકના સ્વરૂપમાં આ જીવનની અંદર કેમ મનાવાય, જેમ ઉત્સવ પ્રસંગ ઉજવીએ છીએ, આનંદ કરીએ છીએ, એમ આપણા જીવતા જાગતા જીવનના ઉત્સવો આત્માની અનુભૂતિ માટેની જે દર્શનની લાલસા છે એ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય. રામ અને કૃષ્ણના અવતારોમાં પણ મારા શ્રીએ પોતાની વાણીને સાર્થક કરી, ભાગવત કથા અને રામકથાને પણ પોતાના જીવનની અંદર કેવી રીતે સમાવવી, પોતાના જીવનમાં એનો કેવી રીતે અનુભવ કરવો એ પણ બતાવ્યું. કહો સીતાને કેમ વાલીને કેમ અહંકાર રાવણ રોળ્યો, આ જે છે આખું એક ગીતા અને રામાયણ ભાગવત મહાભારત એ પણ શાસ્ત્ર ગ્રંથ ધર્મ ગ્રંથો છે, સંસ્કૃતિની પરંપરાના સંસ્કારના ગ્રંથ. એ પણ જીવનની અંદર સંસ્કાર અને જીવનના સાર્થકપણા રૂપે કેવી રીતે પોતામાં છે. જે ધર્મગ્રંથોની કથાઓ છે દરેક જીવનને સ્પર્શે છે, દરેક જીવન એની સાથે વણાયેલું છે. રાવણ પણ આપણામાં છે, રામ પણ આપણામાં પડે. આત્મારામની જાગૃતિ થાય ત્યારે એ રામ સ્વરૂપે છે, અને જ્યારે એ જ શરીરની અંદર અહંકારના આવેગો ઉત્પન્ન થાય તો એ રાવણ બની શકે. રાવણને કેમ રોળ્યો, તાત્પર્ય કે જે અહંકાર છે, જે વાસનાઓ છે રાવણની માફક, જે મદ છે, એ મદ રામ જ તોડી શકે છે. આત્મારામ દ્વારા જ દ્રઢતાપૂર્વક નિશ્ચયતાથી એ રાવણ રૂપી અલકી વૃત્તિઓને જીવનમાંથી નસ્યત કરવી, આંકી કાઢવી, એનો વધ કરવો. કહો સીતાને કેમ વાલીને કેમ રાવણ રોળ્યો, વાલીને પણ એ સજા કરી. અને સીતા સ્વરૂપ ધર્માંગ ધર્મપત્ની હોવા છતાંય એની અગ્નિ પરીક્ષા, એમ બુદ્ધિરૂપી પત્ની છે આત્માની, એ બુદ્ધિરૂપી સીતાને આત્મારામની સીતા બુદ્ધિ એની પણ અગ્નિ પરીક્ષા થવી જ જોઈએ. કેટલી પવિત્રતા છે એનું દર્શન એને પોતાને થઈ જાય કે મારી બુદ્ધિ પવિત્ર છે, મારી બુદ્ધિ ક્યારેક બહાર નીકળે છે ત્યારે કોઈ વાસનાઓથી મલિન તો થતી નથી. સીતાની અગ્નિ પરીક્ષા એટલે એનામાં રહેલી સંયમની શક્તિ, એનામાં રહેલું ચારિત્ર. બુદ્ધિને પણ એ જ રીતે પરીક્ષામાંથી પાર ઉતરવું પડે, અગ્નિ પરીક્ષામાં હું શુદ્ધ છું, મારી બુદ્ધિ ચારિત્રની બાબતમાં પવિત્ર છે. સત ચાલ્યા તે સીતાવાલી ને અહંકાર રાવણ રોયો. જે સત્ય છે એ સત્ય આત્મારામને ઓળખે છે અને આત્માને વરેલા છે. વાલીને એકવાર અહંકાર હતો, વાસના પણ હતી, પણ વાલી રામને અંતકાળે ઓળખી શકે છે. સીતાજી પણ સહેજ પણ ગભરાતા ડરતા નથી કે પ્રભુ આપને જે કંઈ હવે મારા માટે કરવું હોય તે કરી શકો છો. ત્યારે એ અગ્નિ પરીક્ષામાંથી પાર ઉતરે છે અને એ અંતે વાલી પણ ભગવાનને શરણે આવી અને સમર્પિત થઈ જાય છે. પ્રભુ હવે આપ જે કરો તે. તો ભગવાને ત્યાં સુધી કહ્યું કે હું તને જીવન આપું છું. ત્યારે વાલી પોતે ના પાડે છે કે ના પ્રભુ હવે નથી. શું આજ રીતે ફરી મૃત્યુના સમયે આપ પ્રત્યક્ષ સાક્ષાત ઉભા રહેવાર આવવાના છો? એ જવાબ એ પ્રત્યુત્તર હું ના આપું. અને શક્ય હોય કે ન પણ હોય તો બસ એ રીતે જો હોય તો મારે એ જીવન જોઈતું નથી. આમ વાલી પણ રામને સત્યની દ્રષ્ટિ સત્ય તત્વથી પરમ સત્યની રીતે રામને ઓળખી શકે છે. તો એ જે સત ચાલ્યા તે સીતા વાલી અને અહંકાર રાવણ રોડ્યો. સત્યને ઓળખી બતાવ્યું એટલા માટે એ પવિત્ર સીતાજી પવિત્ર છે, વાલી પણ એ સમર્પિત છે. પણ રાવણ એનો સંહાર કર્યો અને નસ્યત કર્યો. કેમ? કે એ વૃત્તિઓ જ્યાં સુધી જીવનમાંથી નાશ ન પામે ત્યાં સુધી માણસ અંદર રહેલા પોતાના રામ આત્મારામને નહીં ઓળખી શકે. સાહજિક છે. જુઓ, વૃત્તિઓ જ્યાં સુધી આવેશ ભરી પડેલી હોય, કોઈ પણ પ્રકારનો આવેશ, ત્યાં સુધી આત્માનું ચિંતન કે આત્માનો વિચાર પણ નહીં આવે. ભગવાનનો વિચાર નહીં આવે ને, ભગવાનને ભજવાની ઈચ્છા નહીં થાય ને. કેમ? આવેગ અને આવેશો એટલા બધા ભરેલા છે. શબ્દ ગોવાળીએ ટેક કરી ત્યારે અતલ ગોવર્ધન, જે ન તોડી શકાય ન ઉચકી શકાય એવા એવા ગોવર્ધનને પણ ઉઠાવી લીધો. ભલે ભાગવત કથા અને કૃષ્ણ લીલામાં એ ગોવર્ધન ગિરિરાજધારી હશે, પણ અહીંયા ગોવાળિયાએ જ્યારે ટેક કરી, કોણ ગોવાળિયો? આત્મા. ગાયોને વાળી લાવે તે ગોવાળ, ગાયોને પાછી વાળી લાવે એનું નામ ગોવાળ. શબ્દ ગોવાળીએ ટેક કરી અને ગોવાળી સોહમ શબ્દ આપ્યો છે મહારાજે. સોહમ શબ્દમાં સદગુરુએ બતાવ્યું અને એ કહ્યું શબ્દ ગોવાળીએ ટેક કરી આત્મતત્વએ સોહમ નો ટેક. હું એ જ છું, હું અન્ય નથી. ત્યારે એ પોતાના પરમ તત્વ આત્માથી લઈને પરબ્રહ્મ સુધીનો જે વિશાળ પહાડ છે ગોવર્ધન, જે ગોમ એટલે ઇન્દ્રિયોનું વર્ધન ને પોષણ કરનાર છે, એવા આત્માને એને તોડી બતાવ્યું. આત્મતત્વને ઓળખવા માટે જ અહીંયા આગાડી મારા શ્રીએ નિર્દેશ કર્યો આ બધાનો. નવ અંગના નવ નોરતા છે એમ દસરા દસમે અંગ છે અને સમજ્યા તેને દિવાળી અને દેવ દિવાળી. બધા જ પર્વો મનાવો છો, ઉજવો છો વ્યવહારિક અને લૌકિક રીતે, પણ આધ્યાત્મિક રીતે ઉન્નતિ થાય એ રીતે ઉજવો. એક એક રાત્રિનું જાગરણ અને જાગરણમાંથી શક્તિની ઉપાસના, એની પ્રાપ્તિ નવરાત્રિમાં આપણે શક્તિની ઉપાસના કરીએ છીએ અને એ નવરાત્રિમાં માં ભગવતીની પ્રસન્નતા ઈચ્છીએ છીએ, એમ આપણા શરીરમાં પણ એક એક અંગ, એક એક ઇન્દ્રિય છે એની પાસેની શક્તિ છે અને દરેકની શક્તિ જેટલી સંચય થશે, જેટલી ઇન્દ્રિયો વધારે સાત્વિક શક્તિશાળી અને સંયમી બનશે એટલું જ એનું તત્વ, એટલું જ એનું બળ ખૂબ જ એકત્રિત થશે, સંચિત થશે. અને એટલા માટે નવે નવ નોરતા છે એ નવ ઇન્દ્રિયો ઉપર, નવ દ્વારો ઉપર બેસાડીને ત્યાં આગળ એની ઉપાસના થાય, એનો સંયમ કેળવાય અને એમાંથી શક્તિ મેળવાય, કે જે આત્મા સુધી લઈ જાય છે. બધી જ સાખીઓની અંદર મહારાષ્ટ્રીએ આપણી રોજની રોજ સત્સંગની વાતોમાં એવું વણી લીધેલું છે કે એમ થાય કે એક પણ સાખી એક પણ દિવસ એને સમજાય વગર ખાલી નથી. બધું જ એવું વિશાળ સ્વરૂપે સમરસ બનાવીને દરેકમાંથી દરેક સમયે જે આપણે જોઈએ છે સંતોષનું, સંયમનું, શાંતિનું ભાથું, કે એક એક સાખીમાંથી મળતું જ જાય, મળ્યા જ કરે, મળ્યા જ. સંતરામ મત જાનીએ દૂર દેશ કોવા, મહારાજ દૂર છે જ નહીં, તમને મળ્યા તે સદગુરુ તમારી માય. ગમે ત્યાં દૂર દેશમાં જઈએ, દૂર દેશ કોવાસ નૈનો સે અંતર મે, ગમે એટલા દૂર દેશમાં ગયા હઈએ પણ આત્મ સ્વરૂપે મહારાજને પોતામાં સ્થાપી દીધા હોય ને, સહેજે અંતર ન લાગે, મારી અંદર જ બેઠા છે, હું સાથે લઈ જઈ, હું સાથે લઈ રહ્યો છું, મારી જોડે જ છે. સંતરામ મત જાન, ક્યારેક એ આઘા છે જ નહીં આપણાથી, અને કહ્યું એકથી અલગા ન જાણી તો હું શબ્દ, એ મારાથી સહેજ પણ અલગા નથી, સહેજ પણ જુદા નથી, મારી સાથે જ છે, મારામાં જ છે અને મને એમની એમની સાથે રાખી. આવી એક ઉચ્ચ અવસ્થા મહારાજે સાધકને આપી, પોતાના શરણાર્થીને આપી, જે મહારાજનું શરણું લે છે એને જે મહારાજ અવશ્ય એને નિર્ભય બનાવે છે. અને ભયને ઘેરે આવ્યા તમે પ્રત્યક્ષ પરમ પરવરિયા, પ્રત્યક્ષતા આપે છે એને નિર્ભય બનાવે છે. અને એ મહારાષ્ટ્રી એટલે કહ્યું સાધુ હો કે સંસારી ભજન કરે તે ભાવે, નિર્ભય દરેકને બનાવી શકે, સાધુ હોય કે સંસારી હોય પણ નિર્ભય થાય ત્યારે જ્યારે એની પાસે ભજન હોય. તો ભભા ભજન થકી ભય ટળે, નિશ્ચય કાળ કરાલ ન ગળે, ભજનથી સિદ્ધિ થાય જ, પછી કાળ એને કશું જ ના કરી શકે. કાળ એને શું કરે, પણ ભજન એ જ મુખ્ય છે. કઈ કોઈ પણ જાતના વેશ ધરવાથી, માત્ર બાહ્ય વેશ ધરવાથી નહીં મળે, જે મળશે તે અંદરના રંગથી મળશે, અંદરના રાગથી મળશે, ભજનથી જ ભય ટળી શકે છે. કઈ ત્યાગીને દૂર ભાગી જવાની જરાય જરૂર નથી. જ્યાં છું ત્યાં જ બેસ. અને એને માટે કહ્યું સાધન સર્વે સમજણમાં છે, ભાગી નથી સમજ. સાધન ક્યાં છે, યાત્રા કે ભગવાન ક્યાં, દૂર બેઠો છે. તમારી સમજણ હશે ને તો સર્વસ્વ બધું જ તમારા આપણા પોતામાં આવીને બેઠેલું છે. એક સમજણ તમને એવી જગ્યાએ બેસાડી દે, એવી જગ્યાએ સ્થિર કરી દે કે ત્યાંથી તમે સહેજ પણ ખસી ના, ખસવાની ઈચ્છા જ નથી. હવે ક્યાં જવું, શું કામ, પરિપૂર્ણતા આવી જાય શાંતિની સંતોષની, તો ઉપાધિ તમને ક્યારે પણ હલાવી હચમચાવી નહીં શકે, નિરાંત રહેશે. તો આવી અવસ્થાને આપતા કહ્યું કે જે જેને પણ આવું સાધન મળ્યું છે એને માટે કહ્યું, બસ તમે તમારામાં રમ્યા કરો, જે આત્માનો જ રંગ એની ઉપર ચઢ્યા કરે બસ. અને એ રંગ એવો રંગાયો, એવો રંગાયો કે એ રંગ ઉતરી જ ના શકે અને એની પર બીજા રંગનો દાગ લાગી ના શકે.